नमो हनुमता नमो सीताणम नमो आयरियाणम नमो वज्रायाणम नमो लोये सवितामूलम् मंगलमय मंगलकरं वीतरागवेश्या नमो दाई जाते वये अरहंताय महान् करि मंगल करि हो महा ग्रंथ करण को काज जाते मिले समाज सब पावे निज पदराज।
जो अपने जैन सिद्धांत प्रश्नोत्तर माला नो स्वाध्याय करिए छे અને અહીંયા મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથાધિરાજ બિરાજમાન છે, એટલે આપણે એનું મંગલાચરણ કર્યું હમણાં. આપણે એમાં બીજો અધિકાર, આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા એમાં બીજો અધિકાર જે ગુણ અધિકાર છે એનો આપણે સ્વાધ્યાય કર્યો. એમાં પણ આપણે એક જ્ઞાન અને દર્શન ગુણની વાત ડિટેલમાં થઈ ચૂકી છે, અને લાસ્ટ ટાઈમ આપણે જે સુખ અને શ્રદ્ધા એ બે ની વાત શરૂ કરી હતી, એટલું ફોલો વિથ ચારિત્ર. જો શબ્દ થોડા નવા છે, વિલ ગેટ ઇન ટુ કોમન લેંગ્વેજ વેરી સોન. અહીંયા આપણે શું વાત કરીએ છીએ કે આ વિશ્વમાં છ દ્રવ્ય રહેલા, એટલે છ પ્રકારના અલગ અલગ સબસ્ટન્સીસ આ વિશ્વમાં રહેલા. આપણે સાયન્ટિફિક લેંગ્વેજમાં જોઈએ તો પીરિયોડિક ટેબલ બનાવીએ છીએ કે આટલા અલગ અલગ એલિમેન્ટ્સ આપણા વિશ્વમાં છે. પણ રિલિજન ગોઝ અબવ એન્ડ બિયોન્ડ ઇન સેઇંગ એ બધા તો ખાલી પૂજલના જ પ્રકાર છે. એને જનરલાઇઝ કેટેગરી કરી જેને પૂજલ કહેવાય છે. એના સિવાય વિશ્વમાં પાંચ અલગ જાતના પદાર્થ પણ છે. કયા છે? તો જીવ, એટલે કે હું આત્મા, જેનામાં જાણવા દેખવાની શક્તિ છે, આ પૂજલ. ધર્મદ્રવ્ય અધર્મદ્રવ્ય, આકાશ અને કાળ. આકાશને કાળ સ્પેસ ટાઈમ તો બધાને ખ્યાલ જ છે. ધર્મ ને અધર્મ શું છે? કે એવા દ્રવ્ય છે જે બીજા દ્રવ્યને ગતિ કરવામાં અને સ્થિતિ કરવામાં હેતુ. આપણે હમણાં એનો ડિટેલમાં નથી જતા. હવે આટલા દ્રવ્ય જો વિશ્વમાં છે તો એ બધાની કંઈક ને કંઈક પ્રોપર્ટીઝ પણ હશે. તો એ પ્રોપર્ટીઝને આપણે હમણાં સ્ટડી કરીએ. એને કહેવાય છે ગુણો. એ ગુણો કેટલા પ્રકારના છે? બે પ્રકાર. એક છે સામાન્ય ગુણ અને એક છે વિશેષ ગુણ. સામાન્ય ગુણ કોને કહેવાય? કે જે છ છ દ્રવ્યમાં જોવામાં આવે એને સામાન્ય ગુણ કહેવાય છે. કે જેવી રીતના છ છ દ્રવ્યમાં અસ્તિત્વ ગુણ છે, કે છ છ દ્રવ્ય કોઈનાથી ક્રિએટ નથી થતા અને કોઈ એને ડિસ્ટ્રોય નથી કરી શકતું, અનાદિ અનંત છે. હવે આપણે વિશેષ ગુણો જોઈએ તો વિશેષ ગુણમાં પણ પૂજલમાં વિશેષ ગુણ શું છે? કે એનામાં સ્પર્શ રસ ગંધ વર્ણ એવા ગુણો છે કે એનામાં કોઈ ને કોઈ સેન્સ ઓફ ટચ હશે, કોઈ ને કોઈ સેન્સ ઓફ સ્મેલ હશે. આ ખ્યાલ આવે છે. અને પૂજલ દ્રવ્ય છે. આપણે સ્પેસિફિકલી અત્યારના જીવ દ્રવ્યમાં જોઈએ છે. ખ્યાલ આવે છે? આ ટ્રાઇંગ ટુ ઓરિયન્ટ યુ કે આપણે ક્યાં સ્ટડી કરીએ છીએ અત્યારે. તો જીવના વિશેષ ગુણો શું? હાઉ ટુ આઈડેન્ટિફાઈ જીવ. કે જીવમાં જ્ઞાન, દર્શન, શ્રદ્ધા, ચારિત્ર, સુખ, ક્રિયાવતી શક્તિ, વૈભાવિક શક્તિ, જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ, આ બધા આપણે આમાં જોવાના છે. ખ્યાલ આવે ને? એમાં આપણે જ્ઞાન અને દર્શન જોઈ લીધા. એનું આપણે ફરીથી એકવાર ગ્લિમ્પ્સ જોઈએ, પછી આગળ વધીએ. જો દર્શન કોણ કોને કહેવાય છે? કે કોઈ પણ પદાર્થને જાણતી વખતે સૌથી પહેલા એને સામાન્ય પ્રતિભાસ થાય છે, ગ્લિમ્પ્સ પડે છે, એને દર્શન કહેવાય છે. આપણે કોલોક્વિય લેંગ્વેજમાં કહીએ ને કે તમે દર્શન કર્યા, તો હા આપણે દર્શન કર્યા. દર્શન કર્યા એટલે શું? ભગવાનના દર્શન કરવા. એટલે આપણે કહીએ ને મંદિરમાં જઈને દર્શન કરી આવ્યા, એટલે આપણે કહીએ હા કરી આવ્યા. એટલે શું કરીને આવ્યા? હા, કે ભગવાનની પ્રતિમાને જોઈને આવ્યા. પછી ત્યાં ઉભા રહ્યા તો આંખ બંધ કરી દીધી. ખ્યાલ આવે છે? મંદિરમાં ભગવાનની સામે ગયા, દર્શન કરવા ગયા હતા અને ભગવાનની સામે પહોંચીને હાથ જોડીને આંખ તો બંધ કરી દીધી. કેમ? કેમકે ભગવાન ને જોઈને હવે આપણે પોતાના આત્મા ને જોવાની કોશિશ કરીએ, એ આખી થિયરી ઉપર આપણે પછી એના નાક બંધ કરે. એની અહિયાં શું વાત ચાલે છે? દર્શન ગુણ એટલે શું? એક સામાન્ય પ્રતિભાસ થવો. એક જેવી રીતના કેમેરામાં પિક્ચર લઈએ તો જેવું શટર ખુલે એવો એક ફિલ્મ જેમાં પડે છે. હવે એ શટર તમે લોંગ રાખો એટલે ડીલે શટર બંધ કરો તો શું થાય? એક આખું મૂવમેન્ટ કેપ્ચર થાય. અને આપણે સપોઝ કાર નો કોઈ ફોટો લીધો તો આખી લાઈન જેવું દેખાય. કોઈ ટ્રાય કર્યું છે? જે આપણે બધા એસ્ટ્રોનોમી વાળા, હા, લોંગ શટર સ્પીડ એવું રાખે. તમને ખબર નહીં શટર સ્પીડ ના કહેવાય, જે કહેવાતું હોય, જે ટાઈમ હોય બહુ લાંબો રાખે. એટલે કેમેરો ક્લિક પોઝિશનમાં જ બહુ લાંબા ટાઈમ માટે રાખે, એટલે મૂવમેન્ટ આખી કેપ્ચર થઈ જાય. અને એકો ફોટોની જેમ આવે તો એમ લાગે કે જાણે સ્ટાર આખો મૂવ થાય છે આવી રીતે. એની તો દર્શન એટલે શું? કે પદાર્થોને સામાન્ય પ્રતિભાસ. હવે જ્ઞાન શું છે? કે એ જે સામાન્ય પ્રતિભાસ થયો એમાં વિશેષ પ્રોબિંગ કરવું, એમાં વિશેષ ડિટેલમાં જેને જાણ. ક્યાંય સામાન્ય પ્રતિભાસ થયો પછી મને ક્વેશ્ચન થયો કે કેટલા લોકો બેઠા છે, કેટલા લેડીઝ છે, કેટલા જેન્ટ્સ છે. તો આ બધું જે ડિટેલ એનાલિસિસ કરવું અને એમાં પછી બાયફર્કેશન કરીને આઈડેન્ટિફાય કરવું કે હા આટલા લેડીઝ છે, આટલા જેન્ટ્સ છે, એમાં કાઉન્ટિંગ કરવું, આ બધું જ્ઞાનનું કામ છે. ખ્યાલ આવે છે? હવે જ્ઞાનમાં પણ આપણે મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર્ય જ્ઞાન, કેવલ જ્ઞાન, એ અલગ અલગ પ્રકારના જ્ઞાન જોયા. અત્યારે બધાના ડિટેલમાં નહીં જઈએ પણ એક સામાન્ય રીતે જે આ ઇન્દ્રિય અને મનથી જે જ્ઞાન જાણવામાં આવે છે એને મતિ જ્ઞાન કહેવાય. ઇન્દ્રિય અને મનથી જાણેલું જે જ્ઞાન એના પર ફર્ધર થિંકિંગ કરવું, ડિટેલિંગ કરવું અથવા આને રિલેટેડ કંઈ બીજા પદાર્થને જાણવું એને શુદ્ધ જ્ઞાન કહેવાય. આપણે જોઈએ છે ને આપણું થોટ પ્રોસેસ ઇઝ ઓલવેઝ વેવરિંગ ને, કંઈક વસ્તુને જાણીને એના વિશે કંઈક બીજું વિચાર કરવા લાગે છે, તો એ શુદ્ધ જ્ઞાન. પછી છે અવધિ જ્ઞાન અને મનપર્ય જ્ઞાન. એટલે ઇન્દ્રિય અને મન વગર આત્માથી કોઈ પદાર્થને ડાયરેક્ટ જાણવું એમાં પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની મર્યાદા સહિત રૂપી એટલે કે ખાલી પુદ્ગલને જાણવું એને અવધિ જ્ઞાન કહેવાય છે. હવે અવધિ જ્ઞાનનો આપણને કોઈ એક્સપિરિયન્સ નથી અનફોર્ચ્યુનેટલી, કેમ કે આપણને કોઈને અવધિ જ્ઞાન નથી, હોપફુલી નથી. તો આપણને એનો કોઈ ડાયરેક્ટ એક્સપિરિયન્સ નથી. પણ જેવી રીતના આપણે એક્ઝામ્પલથી સમજી શકીએ છીએ કે ઇન્દ્ર હોય છે તો ઇન્દ્રને ત્યાં બેઠા બેઠા અહીંયા તીર્થંકર બોર્ન થયા એ ખ્યાલમાં આવી જાય. તો કેવી રીતના ખ્યાલમાં આવે છે? કે અવધિ જ્ઞાનથી ઉપયોગ મૂકે છે કે આ ભરત ક્ષેત્રમાં તીર્થંકરનો જન્મ થયો. પૂજલ રિલેટેડ, પૂજલ રિલેટેડ જ છે કે જેવી રીતના એ હવે એ જે તીર્થંકર હોય ને એની સાથે જે પરમાણુ હોય એટલા પણ એ પણ એટલા શુદ્ધ હોય, શુદ્ધ એટલે કે પવિત્ર પરમાણુ હોય એટલે ખ્યાલ આવે કે હા અહીંયા કંઈક કંઈક ઘટના વિશેષ હોય. ખ્યાલ આવે? મનપર્યાય જ્ઞાન એટલે શું? કે કોઈના મનમાં રહેલા વિચારો જાણી લેવા. તો જે ખાસ મુનિરાજો હોય મુનિરાજોમાં જે કેપેબિલિટી હોય છે કે સામેવાળાના મનમાં રહેલા પુદ્ગલ વિશેના વિચારોને જાણી લેવું એને મનપર્યાય જ્ઞાન કહેવાય. અને કેવલ જ્ઞાન એટલે શું? કે ત્રણ લોક અને ત્રણ કાળના જેટલા પણ પદાર્થ છે એના ભૂત ભવિષ્ય વર્તમાન બધું જ, એની બધી પર્યાયો બધા જ એની એમ કહો ને જ્ઞાનમાં ઓછું વધતું થાય છે એ પણ તારતમ્યતા જેને અવિભાગ પ્રતિચ્છેદ કહેવાય, બધું એક સમયમાં એક સાથે એક ગ્લિમ્પમાં જાણી લેવું. પાછું કેવી રીતના જાણવું? સ્પષ્ટ પ્રત્યક્ષ જાણે. એમ સામે આ ફોન રાખ્યો છે કેટલું પ્રત્યક્ષ છે, એટલું પ્રત્યક્ષ જાણી લેવું કે આજથી 100 વર્ષ પછી મારી શું અવસ્થા થશે એને જાણે એમ વર્તમાનમાં જાણવું એને કેવલ જ્ઞાન કહેવાય. કેવલ જ્ઞાનના એક સમયમાં જાણવા લાયક જેટલું છે બધું જ એક સાથે જાણી લીધું, કાંઈ જ બચ્યું નહીં. ખ્યાલ આવે? એવી આપણા જ્ઞાનની તાકાત છે કે આપણે એવું જ્ઞાન પ્રગટ કરી શકીએ. ચાલો એનાથી આગળ વધીએ. આ તો આપણે દર્શન જોયું, જ્ઞાન જોયું. નેક્સ્ટ ગુણ આપણે જોયું તો સુખ ગુણ. હવે આ સુખ ઉપર આપણી લાસ્ટ ક્લાસમાં થોડી ડિટેલમાં ચર્ચા થઈ હતી. ઇફ યુ રિમેમ્બર આપણે તત્વજ્ઞાન પાઠમાળા ભાગ 1 એમાંથી એક ચેપ્ટર છે સુખ કિસે કહેતે હૈ, એ આપણે લઈને થોડું ડિટેલમાં વાંચીને અલગ અલગ એંગલ થી સુખ ને એનાલાઇઝ કર્યું. એ સુખ ને એનાલાઇઝ કર્યું હતું કે આપણે સુખ કોને માનીએ. આપ પહેલી વાર આવ્યો છો ને ક્લાસ, આપનું બેકગ્રાઉન્ડ શું છે? તમે સીએ છો, ઓકે, ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીમાં છો, ઓકે. કી જનરલી આપણે સુખ કોને માનીએ? Others are adulterated with my thoughts. That's why I am asking you. Because Vijayan too, I have already told them, so they kind of know which track I am going to go at. So they will answer me accordingly, which I don't want. Aapne generally sukh kone ke? For us, more money, maybe bigger car, bigger house. Aapne je ichcha hoye puri ka hai sukh. Right? That's what we all consider as good. Okay, suppose mane humna vichar aave ke mare naturals ma jene ice cream khao hai. Ane javut na pade inya hatma aavi gaye to. So sukh ke dukh. See, you only have two options. Either sukh or dukh. So you have to answer me something. Bolo, sukh ke dukh. Sukh lage cha na. કોઈ પણ બીજો વિચાર કરો કે આપણને અહીંયા બેઠા બેઠા જે વિચાર આવે અને પૂરા થઈ જાય. અરે વિચાર જ ના કરવો પડે, ઓટોમેટિકલી બધું આવી જાય તો સુખ લાગે છે ને. હવે આને થોડું એનાલાઇઝ કરીએ. આ મારું થઈ ગયું છે, ધીસ ઇઝ કાઇન્ડ ઓફ રિવિઝન, પણ ફરીથી કરીએ. સી, મોર મની ઇઝ એક્ચ્યુઅલી નોટ સુખ એટ ઓલ. કેમ કે એ તો બેંક એકાઉન્ટમાં પડ્યા રહે છે ને, અને એ જેટલા વધારે છે એટલું આપણને ટેન્શન વધારે છે કે હવે એને ક્યાં ઇન્વેસ્ટ કરવા, એને કેવી રીતના સાચવી રાખવા, એ કેવી રીતના મલ્ટીપ્લાય થાય, પાછા એ માર્કેટ રેટ કરતા વધારે મલ્ટીપ્લાય કેવી રીતના થાય, રાઈટ? તો જેટલા વધારે એટલું વધારે ટેન્શન. તો આપણે શાસ્ત્રમાં આવે છે ઈષ્ટોપદેશમાં કે પૈસા કમાવવા અઘરા છે, એકવાર આપણી પાસે આવી જાય તો એને સાચવવા અઘરા છે, અને એને સંભાળવા એનાથી વધારે અઘરા છે. એટલે વધારે પૈસા હોવા એ તો દુઃખનું કારણ. અગ્રી? એવરીબડી અગ્રી? ધેન વી મૂવ ટુ ધ નેક્સ્ટ વન. ઓકે, ચાલો, પૈસા તો થોડો એનો પૂજગલ પરમાણુ છે, એ તો ફિઝિકલ કાગળ છે ને, એને જવા દો. પણ એ પૈસાથી જે વસ્તુઓ મને મળે છે તો એ તો મને સેટિસ્ફાય કરે છે ને, એ વસ્તુઓ તો મને સેટિસ્ફાય કરે છે ને. મને જે વસ્તુ જોઈતી હોય, આઈ સ્પેન્ડ મની એન્ડ આઈ ગેટ ધેટ થિંગ, તો એ વસ્તુઓ તો મારા માટે સુખનું કારણ છે કે નહીં? તો એ વસ્તુઓ પણ સુખનું કારણ નથી. કેમ નથી? કેમ કે આપણી જેટલી ઈચ્છાઓ છે એટલી વસ્તુ તો આપણને ક્યારે મળતી જ નથી. સેકન્ડ પોઈન્ટ, હવે આપણી ઈચ્છા તો હોય, સપોઝ આઈ વોન્ટ ટુ બાય અ મર્સિડીઝ, પણ આઈ ડોન્ટ હેવ અ પાર્કિંગ સ્પેસ ઇવન ફોર ઓલ્ટો, તો હવે શું કરું? ખ્યાલ આવે છે? આઈ હેવ મની ટુ બાય, પણ આઈ ડોન્ટ હેવ પાર્કિંગ સ્પેસ. તો કોઈ પણ એક વસ્તુનો વિચાર કરતા હજાર મુસીબત ઉભી થાય છે કે સપોઝ આઈ વોન્ટ ટુ ઈટ સમ નાઇસ રેસીપી ટુડે, થિંક ઓફ એનીથિંગ, વોટ એવર યુ કેન થિંક ઓફ. પણ હવે એ ઈચ્છા જે થઈ એની સામે રેસીપી આવવા માટે જઈને મારે 50 વિકલ્પ બીજા કરવા પડે છે કે પહેલા તો ઇન્ગ્રેડિયન્ટને જમા કરો, પછી એને બનાવવાની સ્કિલ જોવી જોઈએ, પછી હવે સપોઝ નોર્મલ સ્ટવ પર બને તો ઇટ્સ ઓકે, પણ નહીં તો મારે ઓલું એના માટે ઓલું ગ્રીલ જોઈએ, અને ઓલું શું કહેવાય, માઇક્રોવેવ નહીં, ઓલું અવન, હા, જે અવન પણ ઓલું છે એના પર ઓલા બને ને અંદર નાન ને બધું તંદુર, હા, તો એ જોઈએ. એટલે ટુ મેક અ પર્ટિક્યુલર થિંગ જે આપણને વિચારો, એના માટે 50 વસ્તુ બીજી જોઈએ. તો કોઈ પણ વસ્તુની જે મને સેટિસ્ફાય કરે, જો એને સુખ કહેતું, તો આપણી ઈચ્છાઓ જેટલી છે બધી જ પૂરી કરવી પડશે, તો જ સુખી થશું. બીજો તો ક્યારે સુખી થતું જ નહીં. અને ઈચ્છાઓ ઇન્ફિનિટ છે. એક પૂરી થાય છે ત્યાં બીજી ઉભી થાય છે. એટલે ઈચ્છાઓ પૂરી થઈને સુખ થવું એ તો પોસિબલ જ નથી. તો પછી થર્ડ થિયરી આવે છે કે પૈસા જવા દો, એ વસ્તુઓ જવા દો. પણ એ કોન્સેપ્ટ આપણે જોયો ને કે સુખ ઇઝ ઓનલી રિલેટિવ. એકચ્યુઅલી સુખ દુઃખ કઈ છે? જો મારા જે રિચર પર્સન ને જોઉં દેન આઈ એમ દુઃખી, અને મારાથી પુઅર ને જોઉં તો હું સુખી. તો સુખ દુઃખ ઇઝ ઓનલી રિલેટિવ. ધેર ઇઝ નો એબ્સોલ્યુટ સુખ દુઃખ ઇન યુનિવર્સ. હવે એ પણ રોંગ છે, કેમ કે જો એવું જોઈએ તો પછી આપણો આખો બધાનું જીવવાનું મોટિવેશન શું? આપણે બધાનું ધર્મ ને સાઈડ પર મૂકવું, પણ આપણે ડેઈલી લાઈફમાં જે એવરીબડી સ્ટ્રાઈવિંગ ટુ ડૂ સમથિંગ, વી આર સ્ટ્રાઈવિંગ ટુ અચીવ સક્સેસ, ઓર વી આર સ્ટ્રાઈવિંગ ટુ અચીવ વોટ એવર સોશિયલ કોઝ ઓર મોર મટીરિયલિસ્ટિક લાઈફ, વોટ એવર ઇટ ઇઝ. પણ જો સુખ દુઃખ ખાલી રિલેટિવ જ કોન્સેપ્ટ હોય તો બધાનો ઓબ્જેક્ટિવ નલિફાઈ થઈ જાય ને. વોટ ઇઝ ધ પોઈન્ટ ઓફ ડુઈંગ વોટ એવર વી આર ડુઈંગ? બટ ધેન ધેર ઇઝ નેવર રૂમ, ધેર ઇઝ ઓલવેઝ સમવન અબોવ મી, સો વી વિલ ઓલવેઝ બી અનહેપી. જો ઇફ આઈ એમ ટ્રાઇંગ ટુ સ્ટ્રાઈવ ટુ બીકમ બેટર સો દેટ આઈ એમ સુખી થાઉ, સો આઈ એમ ઓલવેઝ વર્સ ધેન સમબડી એલ્સ. એટલે સમવન અને રિલેટિવ ટર્મ્સ પણ બરાબર નથી. તો સુખ કોને કહેવાય? હવે આપણા શાસ્ત્રમાં શું કહે છે? સી ધીસ ઇઝ ઇન્ટરેસ્ટિંગ. અને જો આપણને સમજાય તો આપણું આખું વિઝન ચેન્જ થવું જોઈએ, કેમ કે આખી દુનિયાનું જે સુખ છે અને આપણું સુખ છે આખું ટોટલી ડિફરન્ટ જ છે. રિલેટિવ પણ નથી, ટોટલી ડિફરન્ટ ડાયરેક્શન છે. કે આપણામાં સુખ કોને કહેવાય છે? કે આજે ઉપર ભગવાન બેઠા છે ને, આપણે બધા જોઈને દર્શન કર્યા ને ઉપર, ભગવાન પાસે એકે વસ્તુ નથી. આપણી ઈચ્છાઓ પૂરી થવાની તો દૂર જ રાખો, ભગવાન પાસે તો એકે વસ્તુ નથી. એવી એવા કોઈ સાધન નથી જેમનાથી એનો ઈચ્છાઓ પૂરી થાય. એમ એટલે કે એની ઈચ્છાઓ તો છે જ નહીં જવાબ, પણ એવા કોઈ સાધન જ નથી એમની પાસે કે જેનાથી એન્જોય કરીને પોતાને સેટિસ્ફાઈ કરે. ખ્યાલ આવે ને? તો આપણા ભગવાન કોને કહેવાય? મતલબ એ કેમ ભગવાન છે? કેમ કે એમણે એ સ્ટેટ ઓફ માઇન્ડ અચીવ, એટલે સ્ટેટ ઓફ માઇન્ડ પણ કેવું એક રોંગ વર્ડ છે, પણ એમણે એવું વૈરાગ્યથી એવું પદ અચીવ કર્યું છે કે હવે એમને ઈચ્છા જ ઉત્પન્ન નથી. ઇમેજિન કરો કે આપણને બહુ ખંજવાળ આવે, તો અહીંયા ખંજવાળ આવી, હવે કોઈ એક સરસ મજાનો કંઈક આયુર્વેદિક લેપ લગાવ્યો અને એને મટી ગયું. હવે કોઈ બીજાએ એનાથી મોર એક્સપેન્સિવ કોઈ તો એકદમ યુનિક જડીબુટીઓ લાવીને એમાં ચાંદી એવું કંઈક ભસ્મો મિક્સ કરીને એનો લેપ લગાવ્યો, એને પણ મટી ગયો. કોઈએ એનાથી વધારે એક્સપેન્સિવ કંઈક તો માર્ગ ઉપરથી કંઈક તો લઈ આવ્યો, એમાં પછી સોનું નાખ્યું, ભસ્મ કંઈક તો વોટ એવર, કોઈ હીરા કિંમતી હીરાનો ભૂકો કરીને અંદર નાખ્યો અને લેપ લગાવ્યો, એને પણ મટી ગયું. હવે કોણ વધારે સુખી આ ત્રણ માંથી? થ્રી પીપલ સ્પેન્ડ મોર અમાઉન્ટ ને, એટલે વન મોર દેન ધી અધર અને પછી હાઈએસ્ટ થર્ડ વન. ત્રણ માંથી સુખી કોણ? ત્રણે સુખી છે ને, કેમ કે ત્રણે ખંજવાળા પેશન્ટ છે પહેલા તો, બરાબર છે ને? હવે એની અગેન્સ્ટમાં કોઈને ખંજવાળ જ ના આવતી હોય તો એ સુખી કે ને? સુખી ને? બસ આપણા બધાનો એવું છે, પહેલા આપણને ઈચ્છા ઉભી થાય અને પછી આપણે એને કાં તો ચીપર વસ્તુ હતી અથવા કોઈ એક્સપેન્સિવ વસ્તુથી એને મટાડવાની કોશિશ કરી. અરે મારા માણસ, અહીંયા બીજા માણસને ઈચ્છા જ ઉત્પન્ન થતી, તો એ સુખી કે આપણે સુખી? કોરિલેશન સમજાય છે? તો જીનેન્દ્ર ભગવાન કેવા છે કે એ પોતાના આત્મામાં એવા લીન થયા છે કે એમને કોઈ ઈચ્છા જ ઉત્પન્ન નથી. જો બીજું એક્ઝામ્પલ લઈએ, આપણે કોઈ આપણી મનગમતી વસ્તુઓમાં એન્ગ્રોસ છે. સપોઝ આઈ એમ અ પેઇન્ટર, તો હું પેઇન્ટિંગ કરવામાં એન્ગ્રોસ છું, તો જ્યાં સુધી હું એમાં એન્ગ્રોસ છું ત્યાં સુધી બીજી કોઈ વસ્તુ મને બોધર નથી કરતી ને? બીજી કોઈ વસ્તુ મને એટલા ટાઈમ માટે બોધર નથી કરતી ને? કેમ? કેમ કે મારો આખું ફોકસ એ પેઇન્ટિંગમાં છે, રાઈટ? હવે જ્યાં આપણું ફોકસ છે ત્યાંથી આપણને આનંદ મળે છે. એમાં બી વી એન્જોય એન્ડ વી ફાઇન્ડ પ્લેઝર ઇન ધેટ. તો બીજી વસ્તુ આપણને આવીને બોધર થતી હોય. બસ એવી જ રીતે જીનેન્દ્ર ભગવાન પોતાના આત્મામાં એવા લીન છે કે એમને અંદરથી પ્લેઝર મળે છે અને કોઈ બીજી વસ્તુ એમને બોધર જ નથી થતી. ખ્યાલ આવે છે? આટલું આપણા વર્લ્ડમાં ટેરરિઝમ વધી ગયું છે કે નવા નવા ગ્રુપ ક્રિએટ થાય છે, કોઈને અહીંયા જર્નલિસ્ટ મારી નાખ્યો, કોઈને આને મારી નાખ્યો, આટલા એક્સિડન્ટ થાય છે, આટલી નેચરલ કેલામિટી છે, નેચરલ રિસોર્સિસ ડિપ્લીટ કરતા જાય છે. ખ્યાલ આવે છે? તો ભગવાને કંઈક કરવું જોઈએ છે ને, ભગવાને કંઈક કરવું જોઈએ. તો ભગવાન એમની પાસે આટલી બધી તાકાત છે તો કંઈક એવું કરે કે નહીં કે બધાને, અરે આપણને પણ એવો ભાવ થાય કે નહીં કે કોઈ ગરીબ છે તો ચલો થોડું દાન કરીએ, કોઈ બીમાર છે તો ચલો દવા આપીએ, એવો તો ભાવ આપણને સામાન્યને પણ થાય છે. તો ભગવાનને એટલું ન થાય કે કંઈ આટલું દુઃખ બધે ફેલાયેલું છે તો કંઈક દાતા કરી આપે. બોલો આજી, એવું થવું જોઈએ કે નહીં ભગવાનને? જો આપણે સોશિયલી જે આપણે વેલફેરની એક્ટિવિટીઝ કરીએ છીએ, આપણે એને જ ધર્મ માનીએ છીએ, એન્ડ દેટ ઇઝ ધ બિગેસ્ટ મિસ્ટેક વી આર ડુઇંગ. સોશિયલ વેલફેર એક્ટિવિટી થવી જોઈએ, કેમ કે એની જગ્યાએ સાચી છે, દેટ ઇઝ હ્યુમેનિટી, પણ દેટ ઇઝ નોટ રિલિજન. રિલિજન ઇઝ સમથિંગ વેરી ડિફરન્ટ દેન રિલિજન. જ્યાંથી પોતાના આત્માનું કલ્યાણ કરે, એમાં લીન થઈને સુખને ભોગવે, એ સાચું સુખ છે, એ સાચો ધર્મ છે. તો જીનેન્દ્ર ભગવાન શું કરે છે? હવે પોતાના આત્મામાં એવા લીન છે કે એને આ બધા કોઈ વિકલ્પ જ ઉત્પન્ન નથી થતા, એમને આવી કોઈ ઈચ્છા જ ઉત્પન્ન નથી થતી કે આવું કંઈ ચેન્જ કરવાની એક્ટિવિટી કરે. ખ્યાલ આવે છે? હા, પણ એવો પાવર હોવો તો એ તો પછી કોઈ, તો ધેન વી આર અઝ્યુમિંગ કે ધેર ઇઝ સમ સુપર નેચરલ એક્ટિવિટી હુ કેન કંટ્રોલ એવરીથિંગ ઇન યુનિવર્સ. તો પછી ઈ એવરીથિંગ કંટ્રોલ કરવા માટે તો પછી ખરાબ જ શું કામ થવાય? દેટ ઇઝ રાઈટ, પણ પછી એવું સારું કરવાની જરૂરત જ શું કામ પડે? એ તો એવું આમ બ્યુટિફુલ યુનિવર્સ બનાવે, જાણે કોઈ કોઈ પિક્ચર પરફેક્ટ કોઈ ઓથરનું ઇમેજિનેશન હોય ને, જેવું આપણે ભોગભૂમિમાં હતું કે બસ એવા કલ્પવૃક્ષ હોય, તમે બસ માંગો કે જમવાનું મળી જાય તો મળી જાય, કોઈને કંઈ બીમારી જ ન હોય, કોઈને એવી કોઈ તકલીફ જ ન હોય, જેને જે વસ્તુ જોઈએ, ચાલ મને આજે આ ગાડી જોઈએ છે, મને ગાડી મળી જાય, તો વૃક્ષથી ગાડી મળી જાય. રિયાલિટીમાં ત્યારે એવું થતું હતું કે મને સોના ચાંદી મળી જાય, મને ડાયમંડ મળી જાય, જે જોઈતું એ મળી જાય. કોઈ આજે કોઈ નવા લગ્નમાં જવાનું છે ને, આપણને એમ થાય કે આજે મારી ગોલ્ડન જ્યુલરી પહેરવી છે, તો કલ્પવૃક્ષ પાસે જવાનું, ગોલ્ડન જ્યુલરી જોઈએ છે, મળી જાય. કઈ ટેન્શન જ નહીં, કોઈ આપણે લઈને રાખવું જ ન પડે. કલ્પવૃક્ષ પાસેથી આજે રૂબીનું જ્વેલરી જોઈએ છે, ચલો એ પણ મળી જાય. પિક્ચર પરફેક્ટ કેવી હોય છે? એક્ઝેક્ટલી. હા, જો ફર્સ્ટ થિંગ અત્યારના તો આપણે એ જોઈએ છે ને કે સુખ શું છે, એટલે આપણે કોઈ ભગવાનને પણ એસ્ટાબ્લિશ કર્યા નથી કે ભગવાન કેવા હોવા જોઈએ. તો અત્યારના તો બે પડખા ઇવેલ્યુએટ કરીએ છે કે એક વિતરાગી સર્વજ્ઞ ભગવાન છે જે કાંઈ કરતા ધરતા નથી, બસ પોતાના આત્મામાં લીન છે. અને એક જે દુનિયાના ભગવાન છે જે એક સુપર નેચરલ પાવર છે જે બધું કરી શકે છે. તો આપણે બે પડખાને ઇવેલ્યુએટ કરીએ છીએ અને એ ઇવેલ્યુએટ કર્યા પછી એમ જ લાગે છે કે ના, આ જે વિતરાગી સર્વજ્ઞ છે જે પોતાના આત્મામાં લીન છે, એમને કોઈ ઈચ્છા જ ઉત્પન્ન નથી થતી, તો એ જ સાચા સુખી હોઈ શકે. જો આ સુપર નેચરલ પાવર ભગવાન છે તો એમને કંઈક કરવા ધરવાનું જો કંઈ ટેન્શન રહે તો એને ઈચ્છા ઉત્પન્ન થયા કરે છે, તો ઈચ્છા ઉત્પન્ન થાય એ પ્રમાણે એને કરવું થાય. તો આજે એમને કોઈ અસુરોનો નાશ કરવા માટે પાછા આવવું પડે નીચે, પછી અસુરો સાથે ફાઇટિંગ કરે તો એને એટલા ક્રોધમાન માયાલોભના પરિણામ થાય, તો અંદર એને દુઃખ થાય છે કે નહીં? કોઈ દુઃખી જીવને જોઈને દુઃખ થાય છે કે નહીં? તો એ પણ દુઃખી, આપણે પણ દુઃખી, તો ફરક શું પડ્યો? આ બે પડકા ઇવેલ્યુએટ કર્યા અને ભગવાનને એસ્ટાબ્લિશ કર્યા કે નહીં, આવા જ ભગવાન હોઈ શકે. હવે સેકન્ડ વસ્તુ, એ જે પેન્ટરનું એક્ઝામ્પલ લીધું, એ પેન્ટર એમાં એન્ગ્રોસ છે, તો એ એન્ગ્રોસમેન્ટ માટે બતાવ્યું હતું. હવે પેન્ટરને શું દુઃખ છે કે એમાં એન્ગ્રોસ છે, ભલે એ પેઇન્ટિંગ કરતા કરતા એને સો કોલ્ડ પ્લેઝર મળે છે, પણ એ સો કોલ્ડ પ્લેઝર હંમેશા માટે રહેતું નથી. થોડો ટાઈમ કરે પછી થાકી જાય છે, પછી થાકી જાય એટલે હવે કંઈક બીજી ઈચ્છા ઉત્પન્ન થાય છે, એટલે કંઈક બીજે કંઈક જે પણ જમવા કરવા આવી જાય છે, થોડો આંટો મારીને આવે છે, ભાઈ પાછું પેઇન્ટિંગ કરવા બેસે છે. તો શ્રીમદજી શું કહે છે કે સુખ કોને કહેવાય? કે કન્ટિન્યુઅસ હોવું જોઈએ અને એના પછી દુઃખ ન હોવું જોઈએ. નથી, દેટ ઇઝ ધ પોઈન્ટ આઈ એમ ટ્રાઇંગ ટુ પ્રૂવ, કે જેને જેને ઈચ્છા થાય છે એને સુખ છે જ નહીં. હવે મોમેન્ટરી ને પરમનન્ટમાં હમણાં આઈ ડોન્ટ વોન્ટ ટુ ડાયગ્રેસ, પણ અત્યારનો પોઈન્ટ બીંગ કે સુખ કોને કહેવાય, તો સુખ એવી નિરાકુળ અવસ્થા જે છે ભગવાનની, કે જેમાં કોઈ ઈચ્છાઓ ઉત્પન્ન નથી થતી, કોઈ વિષય કશાય એમને છે નહીં, કોઈ સંયોગોની એમને જરૂરત નથી, એવી અવસ્થાને સુખ કહેવાય છે. ખ્યાલ આવે છે? હવે બહારની એમની જે એવી અવસ્થા પ્રગટ થઈ છે, એ કોના આધારે પ્રગટ થઈ? જેવી રીતના એ પેન્ટરનું આખું ફોકસ એ પેઇન્ટિંગ પર છે અને એને બીજી કાંઈ વસ્તુ કરવાની ઈચ્છા નથી થતી, તો ભગવાનનું ફોકસ કેના પર છે કે એને કોઈ ઈચ્છા ઉત્પન્ન નથી થતી? એમને પોતાના આત્મા ઉપર એમનું ફોકસ છે. આ આત્મા વસ્તુ શું છે? આ કઈ કોઈ ભૂત પ્રેત છે જે અહીંયા આવીને આમ જાણે આત્મા કરીને આપણને ડરાવે છે? એ આત્મા વસ્તુ શું છે? કે આપણા દરેકે દરેક જીવ પાસે એવી એક જાણવાની શક્તિ છે કે નહીં? એ જાણવાની શક્તિ જેનાથી આ બધું મને જણાય છે, એ જાણવાની શક્તિને કારણે હું જીવંત છું, એને કારણે હું જીવતો છું, નહીં તો મારામાં અને ઓલા ડેડ બોડીમાં કંઈ જ ફરક નથી. એ શક્તિને આત્મા કહેવાય છે. તો એ આત્મામાં જ્યારે જીવ ફોકસ કરે ત્યારે એને બીજા કોઈ વિકલ્પ જ ઉત્પન્ન નથી થતા. સી, આઈ વોન્ટ ટુ સ્ટ્રેસ ધીસ પોઈન્ટ, કેમ કે આવી અવસ્થા આપણે કદાચ કોઈ અનુભવ નથી કરી. સમજીએ કે આપણા ઉપર બહુ ટેન્શન છે, કે ઘણું બધું દેવું આપણા માથે છે. હા, બધા જે ઉઘરાવા વાળા હોય ને, દે આર નોકિંગ અવર ડોર એવરી ડે. શરીરમાં બહુ તકલીફ છે, ઘણા રોગ આવી ગયા છે. ફેમિલીમાં બહુ પ્રોબ્લેમ્સ છે, કે વાઇફ ઇઝ ઓલવેઝ ક્વોરલિંગ, કિડ્સ આર વેરી અપસેટ વિથ મી. બધી જ જાતના દુઃખ મને અવેલેબલ છે, સમજો, બધું જ છે. હવે બધું હોવા છતાં એ મોમેન્ટમાં મને જો સપોઝ કોઈ વસ્તુ ગમે છે, સપોઝ એ પેન્ટરનું જ એક્ઝામ્પલ લઈએ ને, કે પેન્ટરને જ આ બધી તકલીફ છે અને એ મોમેન્ટમાં જો હું પેઇન્ટિંગ કરવા બેસું છું તો હું બધું ભૂલી જાઉં છું, અને પેઇન્ટિંગ કરતી વખતે એ બધું ભૂલી ગયો હોવાને કારણે એ મારા માથામાં છે જ નહીં, તો મને ત્યારે શાંતિ મળે છે કે નહીં? એને એ સુખ જે દેખાય છે અંદર, એ સુખ શેનું છે? એ ઓલા બધા ટેન્શન ભૂલવાનું છે? એ ઓલા પેઇન્ટિંગ કરવામાંથી સુખ નથી આવતું એને? ઓલા બધા ટેન્શન ટેમ્પરરીલી ભૂલી ગયો છે એનું એને સુખ છે? ખ્યાલ આવે છે કે? હવે આ તો બહાર બહારની વસ્તુ છે, પણ આપણા બધાની લાઈફ લઈ લો, આપણે કેટલા ટેન્શન છે આપણી લાઈફમાં, નાના મોટા ઘણા હશે ને. ટેન્શન એટલે હવે હું કોને ટેન્શન કહું છું કે ભાઈ આને કાલે કોલેજ જવાનું છે, કાલે કોલેજ ચાલુ છે તો મિસને હોમવર્ક બતાવવું પડશે, ક્લાસીસ જવાનું છે તો ક્લાસીસમાં એક્ઝામ છે તો એક્ઝામ માટે ભણવાનું છે. ખ્યાલ આવે છે કે નહીં? એક્શન આઇટમ્સ તો આપણા બધાના માઇન્ડમાં છે કે નહીં? કાલ માટે, કાલ માટે છોડો, આફ્ટરનૂન માટે પણ છે કે નહીં? છે કે નહીં? હવે જ્યાં જીનેન્દ્ર ભગવાન પોતાના આત્મામાં લીન થાય છે, એ મોમેન્ટ વખતે, આત્મામાં લીન થતી વખતે કોઈ જ એક્શન આઇટમ નથી. इमेजिन करो कि कोई जेटला शारीरिक दुख भूली गया, फेमिली ना दुख भूली गया, लेवा देवा बधु भूली गया, ए मोमेंट माटे जीव ने कोई विकल्प ज नहीं। आखू ज्ञान जेटलू अवेलेबल छे। हवे समझो अत्याना कि आपणे बैठा छे बधा बराबर, तो मने लाइट देखाय छे, मने एसी नो फीलिंग आवे छे, आ बधु क्यांथी आवे छे? ज्ञान एने जाणे छे तो आवे छे ने। એટલે એનો મતલબ શું છે કે આપણે બેઠા છે, આપણે એકબીજા સાથે વાતો કરીએ છે, પણ આપણું ધ્યાન ખાલી વાતો પર નથી, એની સાથે સાથે ફોર અ ફ્રેક્શન ઓફ અ મોમેન્ટ પણ આપણું ધ્યાન ઓલો લાઇટને જોઈને આવે છે, જાણીને આવે છે, ઓલા એસીને જાણીને પાછું આવે છે। આપણું જ્ઞાન બહુ ફ્લક્ચ્યુએટિંગ છે, બહુ ચંચળ છે, બે સેકન્ડ માટે પણ એક જગ્યાએ સ્થિર રહેતું નથી, ખ્યાલ આવે છે? અને જીનેન્દ્ર ભગવાન ની શું પોઝિશન છે કે એ મોમેન્ટ માટે એમનું જ્ઞાન હવે ક્યાંય જતું જ નથી, એ આત્મામાં એવું લીન થયું કે હવે એને બીજા કોઈ વિકલ્પ જ ઉત્પન્ન નથી થતા। તોલા જે વિકલ્પોના બધા ટેન્શન હતા એ તો દૂર થયા ને। હવે જેવું પેન્ટર ને છે એવું જીનેન્દ્ર ભગવાન ને છે કે ના, એ બે માં ફરક છે। શું ફરક છે કે પેન્ટર જે ઓલું પેન્ટ કરે છે તો એને કઈ એમાંથી સુખ નથી આવતું, એ તો જળ વસ્તુ છે ને, એમાં એને વિકલ્પ ઉભા થાય છે કે હું નદી ડ્રો કરું કે પર્વત ડ્રો કરું, એમાં કયો કલર વાપરું, આ શેડ બરાબર છે કે નહીં। તો આવું વિચાર કન્ટિન્યુઅસલી ચેન્જ થવાને કારણે એને ક્યાંય એક જગ્યાએ શાંતિ મળતી નથી। જયારે જીનેન્દ્ર ભગવાન ની શું પોઝિશન છે કે આત્મામાં જેવા લીન થયા હવે તો બધા વિકલ્પ એમના દૂર થયા અને એમને અનંત શાંતિ ત્યાંથી ઉત્પન્ન થાય છે। આજે શાંતિ છે ને એ જ સાચું સુખ છે। આપણે સુખ કોને કહીએ છે કે કોઈ વસ્તુ આપણને મળી જાય, અથવા આપણે કોઈ કોમેડી સિરિયલ જોતા ને બહુ હસવું આવે એને આપણે સુખ કહીએ છે, ખ્યાલ આવે છે? આ તો બધી વિવિધતા આપણા સંસારની છે, પણ એ કઈ સાચું સુખ નથી। કેમ કે અત્યારે હસીએ છીએ કાલે રડશું, અત્યારની સામગ્રી આપણી પાસે છે કાલે નહીં હોય, એવી કોઈ પરમનન્ટ વસ્તુ હોવી જોઈએ ને કે જેમાં આપણે પરમનન્ટલી લીન થઈએ તો એમાંથી ક્યારે દુઃખ જ ના આવે। હવે અનાદિ માટે સુખી થઈ ગયા અનંત કાળ માટે। તો આત્મા એવી વસ્તુ જે આપણી પાસે ઓલવેઝ અવેલેબલ છે, અનંત કાળથી આજ સુધી ક્યારે દૂર થઈ જ નથી, ઓલવેઝ અવેલેબલ। આપણે એની તરફ ધ્યાન આપીએ તો એ રેડી છે। અચ્છા, એ સુખ કોઈ બીજા પર ડિપેન્ડન્ટ નથી, કેમ કે આપણા પોતા પાસે જ છે, ક્યારે ઓછું વધતું થયું નથી, કેમ કે આખી એન્ટિટી એમને એમ જ છે। ઓલા પેન્ટરને તો પેન્ટ ઓલો કલર ન મળે તો એને પાછું બજારમાં જવું પડે કલર લેવા માટે, એના માટે પૈસા જોઈએ, ખ્યાલ આવે છે કે નહીં? જેવી રીતના ખબર આપણા પુરાણમાં એક આવે છે કે મુનિરાજને એક લંગોટી પહેરવી હોય તો એનામાંથી આખો સંસાર ઉભો થાય છે। કેવી રીતે? કે હવે લંગોટી પહેરી છે તો એના માટે પૈસા જોશે, પછી હવે પહેરેલી છે તો એનું મેન્ટેનન્સ જોઈશે, એના માટે રિપ્લેસમેન્ટ જોઈશે, એને ધોવા માટે સાબુ ને એ જોઈશે, હવે એના માટે પાણીનો સોર્સ હોવો જોઈએ, ખ્યાલ આવે છે? આ એક વસ્તુ ઉભી કરતા 50 વિકલ્પ ઉભા થાય છે કે નહીં? તો 50 વિકલ્પ ઉભા થતા સંસાર ઉભો થાય છે। એવી રીતે પેન્ટરની એક વસ્તુ કરવા માટે એને 50 વિકલ્પ છે, ભલે અત્યારના એમાં એન્ગ્રોસ્ડ દેખાય છે પણ એને વિકલ્પ ઉભા છે, એટલે દુઃખી છે અને જીનેન્દ્ર ભગવાન સુખી છે, કેમ કે એને કોઈ વિકલ્પ જ નથી, ખ્યાલ આવે છે? તો સાચું સુખ કોને કહેવું? કે જે આત્મામાંથી ઉત્પન્ન થતી અનંત શાંતિ છે એ જ સાચું સુખ છે। તો સુખ ગુણ કોને કહેવાય? આત્મામાં એવી શક્તિ હોવી કે જેમાંથી આ શાંતિ ઉત્પન્ન થઈ શકે, એ શક્તિ વિશેષને સુખ કહેવાય છે, ખ્યાલ આવે છે બધાને? આપણે ક્યાંથી ક્યાં આવ્યા આમાં? આપણે જીવના વિશેષ ગુણોની વાત કરતા હતા, એ વિશેષ ગુણમાં આપણે સુખ ગુણ ઉપર આવ્યા। તો સુખ કોને કહેવાય છે? તો આપણે આપણા પ્રેઝન્ટ એક્સપિરિયન્સીસથી અંદર આવ્યા અને એક્સપિરિયન્સીસથી આપણે જોયું કે આપણે જેને ઇમેજિનરી સુખ કહીએ, જેને આપણે ઇમેજિન કરીએ છીએ કે આ સુખ છે, એ ખરી રીતે સુખ છે જ નહીં, પણ જે જીનેન્દ્ર ભગવાન જે રીતે સુખને એન્જોય કરે છે એ જ સાચું સુખ છે। જો આપણે હવે એની ડેફિનેશન વાંચીએ છીએ, બુક જેની પાસે પેજ 58 ક્વેશ્ચન 167, સુખ ગુણ કોને કહે છે? સુખ ગુણ કોને કહે છે? તો નિરાકુળ, નિરાકુળ એટલે આકુળતા વગરનું, હવે આકુરતાનો એક્સપિરિયન્સ કેવી રીતના કરવો? ફીલિંગ કે આપણી ટ્રેન છૂટે છે અને આપણે ભાગીને એને પકડવાની ટ્રાય કરીએ, તો અંદર જે એન્ઝાયટી આપણને છે, અંદર જે આપણને અનઇઝીનેસ છે, એને આકુરતા કહેવાય. હવે એ તો આપણને બહુ એક્સપ્રેસિવલી એક્ઝિબિટેડ છે, પણ બાકી આપણે ડે ટુ ડે લાઈફમાં આપણે અનઇઝી જ છીએ. એમ ઇમેજિન કરો, આપણને 5 મિનિટ પણ શાંતિથી ટાઈમ મળે તો શું થાય? આપણે વી આર સો ફિજિટી કે ઘડીકમાં આવું ફોન ખોલશું, વોટ્સએપ ચેક કરશું, ભાઈ કોઈનો મેસેજ આવ્યો છે કે નહીં, આવ્યો છે કે નહીં ચેક કરવા માટે પણ વોટ્સએપ ચેક કરીએ છીએ. હવે ઓલું ટીંગ થાય તો કોનો આવ્યો, કોનો આવ્યો, કોણ આવ્યો, તરત ખોલીને બેસીએ છીએ. અથવા બીજા બેઠા હોય તો શું અવાજ આવે છે, અથવા કયું બર્ડ છે, અથવા તેની સ્મેલ આવે છે. જરાય 5 મિનિટ પણ આપણે શાંતિથી કંઈ કર્યા વગર બેસી શકતા નથી, તો આ અનઇઝીનેસ નથી તો શું છે? ખ્યાલ આવે છે કે નહીં? તો આ જે અનઇઝીનેસ છે એને આકુરતા કહેવાય છે ધાર્મિક ભાષામાં. એનાથી રહિત જે જીનેન્દ્ર ભગવાન છે, ટોટલી પોતાની શાંતિમાં કેવા બેઠા છે, એ નિરાકુળ સ્વભાવ છે. તો એવો નિરાકુળ આનંદ સ્વરૂપ આત્માના પરિણામ વિશેષને સુખ કહેવાય છે. ખ્યાલ આવે છે? એવી શાંતિની જે મોમેન્ટ છે એને પર્યાય કહેવાય છે, સુખની પર્યાય. જ્યાં આપણે પોતાના આત્માના અનુભવમાં ડૂબેલા છે ત્યારે એવી શાંતિ ઉત્પન્ન થાય છે કે એ મોમેન્ટ માટે કશું જ કરવાનો વિચાર નથી જીવને, કોઈ જીવને કોઈ ડિસ્ટર્બન્સ નથી, કંઈ જ નથી. તો એને સુખની પર્યાય કહેવાય છે. અને એવી પર્યાય ઉત્પન્ન કરવાની સામર્થ્ય મારા જીવમાં અનંત છે, એને સુખ ગુણ કહેવાય છે. જો નિરાકુળ આનંદ સ્વરૂપ આત્માના પરિણામ વિશેષને સુખ કહે છે, અને તે પર્યાય ધારણ કરનાર ગુણને સુખ ગુણ કહેવાય છે. ખ્યાલ આવે છે? સુખ અથવા આનંદ, હવે આનંદ પણ ક્યાંય કહેવાય છે, સુખ પણ ક્યાંય કહેવાય, ધેર સિનોનિમસ, ધેર ઇઝ નો ડિફરન્સ. આપણે કહીએ ને કે જીવ જ્ઞાનાનંદ સ્વભાવી છે, તો જ્ઞાન અને આનંદ સ્વભાવી, તો આનંદ કહેતા સુખ જ એમાં ગણી લેવું. જેવી રીતના જ્ઞાન એક જીવનો ગુણ છે ને, એવી રીતે સુખ એક ઇન્ડિપેન્ડન્ટ ગુણ છે, એની દર સમય પર્યાય થાય છે. હવે જેને ટેકનિકલ ભાષા ખબર છે, પર્યાય એટલે શું? કે જાણવાની મોમેન્ટ થાય છે, અત્યારનો આને જાણું છું, પછી હું આને જાણું છું, એક એક સમયે જ્ઞાન ચેન્જ થાય છે ને, એને પર્યાય કહેવાય. પર્યાય એટલે કે વર્તમાન અવસ્થા, અને ગુણ એટલે કે એવી એબિલિટી હોવી કે આ વસ્તુ કરી શકે. એબિલિટી ઇઝ ઓલવેઝ ત્રિકાળ, વર્તમાન અવસ્થા ઇઝ ચેન્જિંગ. તો સુખ ગુણ એ ત્રિકાળ અવસ્થા છે કે જીવમાં હંમેશા સુખ છે. વર્તમાનમાં શું છે કે આપણે આની ઈચ્છા છે, ઓલાની ઈચ્છા છે, તો એ સુખનું પ્રગટતા નથી ને, આપણે દુઃખી છે. ખ્યાલ આવે છે? સુખ અને આનંદ નામનો આત્મામાં અનાદિ અનંત એક ગુણ છે. તેનું સમ્યક પરિણામન ચાલુ થતા મન, ઇન્દ્રિયો અને તેના વિષયોથી નિરપેક્ષ પોતાના આત્માશ્રિત નિરાકુળતા લક્ષણ વાળું સુખ ઉત્પન્ન થાય છે. થોડી ભાષા કદાચ આપણને અઘરી લાગે, પણ બેઝિકલી એમ કે છે કે તમે મનથી વિચાર કરો તો દુઃખી છો, ઇન્દ્રિયથી જાણો તો દુઃખી છો, એનાથી જુદું જ્યાં પોતાના આત્મામાં લીન થયા બસ એ જ સુખરૂપ અવસ્થા છે. તેના કારણરૂપ શક્તિને સુખ ગુણ કહેવાય છે. અનાકુરતા જેનું લક્ષણ અર્થાત સ્વરૂપ છે, એવી સુખ શક્તિ આત્મામાં નિત્ય છે. આ આપણે સુખ ગુણને જોયો. હવે પહેલા આપણે સુખને લીધું, હવે આપણે શ્રદ્ધામાં જઈએ છીએ, એટલે વી આર ગોઈંગ બેકવર્ડ. ક્વેશ્ચન 165. નોર્મલમાં જે આપણને સારું ખરાબ લાગે છે ને, એ બધું ખરાબ જ છે, પણ આપણને ઓછું સારું ને ઓછું ખરાબ ને વધારે ખરાબમાં ડિસ્ટિંક્શન આપણે કરીએ છીએ. જેવી રીતના સમજો કે આપણે અત્યારના બધા હેલ્ધી છે, રાઈટ? કોઈને કેન્સર વેન્સર નથી, એટલે કોઈને મેજર દુઃખ નથી. સમજો કે કેન્સર છે પણ વર્તમાનમાં બહુ પેઇન થાય છે, નથી થતું. તો આપણે જેને વર્તમાનમાં બહુ પેઇનફુલ અવસ્થા છે એને દુઃખી કહીએ છીએ, પણ જેને વર્તમાનમાં બહુ પેઇનફુલ અવસ્થા નથી તો શું આપણે 100% ફિટ એન્ડ ફાઇન છે? નથી. કોઈને કંઈક પગનો દુખાવો છે, કોઈને સ્ટમક પ્રોબ્લેમ્સ છે, કોઈને કંઈક બીજા મસ્ક્યુલર પેઇન્સ છે, તો એ બધા છે, પણ વર્તમાનમાં એને આપણે ઇગ્નોર કરીને
ઓલાનું ઓલું નથી એટલે એમ કે આપણે સુખી છે, પણ એકચુઅલી આપણે લેસ દુખી છે અને ઓલા વધારે દુખી છે, બસ એટલો ફરક છે. જે સાચું સુખ, જે ઓલી શાંતિની મોમેન્ટ, એ તો આપણે ક્યારે એક્સપિરિયન્સ જ નથી કરી. અને એક્સપિરિયન્સ નથી કરી એટલે આપણને કોઈ એનું ફિલિંગ નથી, પણ આપણે એનું અનુમાન કરીએ છીએ કે હા, જો આવી અવસ્થા પણ હોઈ શકે. કેમ કે આપણે બીજી જે સંસારમાં આપણે બીજી અવસ્થાઓ જોઈ છે, આ આકુરતાને દૂર થાય. જેવી રીતના સમજો કે મને બહુ ભૂખ લાગી છે, અતિશય ભૂખ લાગી છે, અને મને જમવાનું મળ્યું તો મને શાંતિ થઈ ને. કેમ કે ઓલું જે ભૂખ લાગવાનું દુઃખ હતું એ દૂર થયું અને મને શાંતિ થઈ, તો એ દુઃખ દૂર થઈને શાંતિ ઉત્પન્ન થવી, એની ફિલિંગ છે આપણને, છે કે નહીં? તો એવી ફિલિંગ હોવાને કારણે આપણે અનુમાન કરી શકીએ છીએ કે જો આવા બધા જ દુઃખ દૂર થઈ જાય અને જીવ ટોટલી પોતાના આત્મામાં લઈ જઈને શાંત ભાવે પરિણમે, તો એને કેવું સુખ ઉત્પન્ન થાય. એટલે વર્તમાનમાં તો અનુમાન રૂપે જ છે, પણ એનો પ્રેક્ટિસ કરતા કરતા એ પ્રગટ રૂપે અનુભવ થઈ શકે છે. આગળ હવે આપણે શ્રદ્ધા ગુણને જોઈએ છે. જો જ્ઞાન જોયું, દર્શન જોયું, સુખ જોયું, શ્રદ્ધાનું કામ શું છે? શ્રદ્ધા ગુણનું કામ શું છે? એનીબડી? જીવના શ્રદ્ધા ગુણનું કામ માનવું, માન્યતા કરવી, કંઈક ને કંઈક માનવું, બરાબર? જેવી રીતના હું માનું છું મારું નામ સોમિલ છે, માનીએ છીએ આપણે બધા પોતપોતાનું જે નામ છે એ પ્રમાણે હું છું એ માનીએ છીએ. પછી આપણે માનીએ છીએ કે હું પુરુષ છું કે હું સ્ત્રી છું, આપણે માનીએ છીએ કે હું બહુ ગુસ્સાવાળો છું કે હું લેસ ગુસ્સાવાળો છું, આપણે એમ પણ માનીએ છીએ કે હું બહુ સ્માર્ટ છું કે હું લેસ સ્માર્ટ છું, જેવી જેની આપણે એમ માનીએ છીએ કે હું રિચ છું કે હું પુઅર છું, અથવા ચલો સિમ્પલેસ્ટ ફોર્મમાં આપણે એમ માનીએ છીએ ને કે મને આ શાક નથી ભાવતું, મને આ વસ્તુ ભાવે છે, મને આ વસ્તુ કરવી ગમે છે ને આ વસ્તુ કરવી નથી ગમતી, આ બધી શું છે? આ આપણી માન્યતા છે, બિલીફ છે. આપણે એ પણ વાત થઈ હતી ને ટુ ધ સિમ્પલેસ્ટ લેવલ કે આપણે આપણા વાળ આમ ઓળ્યા છે. શું કામ ઓળ્યા છે? કેમ કે આપણે માનીએ છીએ કે આમ કરવાથી હું સારો દેખાઉં છું. હવે હું આમ ઉભા કરી નાખું બધા તો આઈ ગેટ વેરી અનકમ્ફર્ટેબલ. કેમ? કેમ કે મારી એવી માન્યતા છે કે એ મને સારા નથી લાગતા. અને આજકાલ તો ફેશન નીકળી ને અહીંયાથી બધા ઉડાવી દેવાના અને અહીંયાથી બધા ઉભા રાખવાના. તો આપણે નથી કરી શકતા એવું નથી, પણ આપણે માનીએ છીએ કે એ મને સૂટ નથી થતું એટલે આપણે કરતા નથી, બરાબર છે? આવું આપણે માનીએ છીએ કે નહીં? માનીએ છીએ કે નહીં? હવે આપણે દરેક જણે વિવિધ માન્યતાઓ માની રાખી છે, અને એ વિવિધ માન્યતાઓ આ ભાવની છે કે પહેલેથી માની રાખી છે? બેવ છે, બેવ છે. જેવી રીતના આ શરીર હું છું એવી કોમન માન્યતા જે છે બધાની, એ તો અનાદિકાળથી માની રાખેલી છે. કેમ કે આની પહેલા સમજો કોકરોચના ભાવમાં હતા, તો કોકરોચ પણ જયારે ઓલામાંથી બહાર આવે ને ડ્રેનમાંથી, તો એને સપોઝ આપણે પકડવાની ટ્રાય કરીએ તો પાછો અંદર ઘૂસી જાય કે નહીં? તો કેમ એ ઘૂસે છે? કેમ કે પોતાની જાતને પ્રોટેક્ટ કરવાની ટ્રાય કરે છે, કરે છે કે નહીં? કેમ કે એની શું માન્યતા છે કે આ શરીર જ હું છું, આ મને પકડી લેશે તો હું મરી જઈશ, મારો નાશ થઈ જશે. માનીએ છે કે મરણ થતા મારો નાશ થઈ જશે અને જન્મ થતા હું ઉત્પન્ન થયો છું, એવું આપણે બધા અનાદિકાળથી માનીએ છીએ. તો આ બધી માન્યતાઓ તો અગ્રહિત છે, નવી ગ્રહેલી નથી, અનાદિકાળથી છે. અને આ ભાવમાં નવી ગ્રહણ કરેલી ઘણી માન્યતાઓ છે. જેવી રીતના અમુક પર્ટિક્યુલર વસ્તુ મને નથી ભાવતી, કે આઈ એમ સ્વીટ લવર, આઈ હેવ અ સ્વીટ ટૂથ ઓર આઈ હેવ અ સાવર ટૂથ, કે જે આપણે કહીએ ને, તો શું અનાદિકાળથી સ્વીટ ટૂથ છે? અરે કૂતરા હતા ત્યારે તો કંઈ ખાવાનું નહોતું મળતું, બરાબર છે ને? તો સ્વીટ ટૂથ ક્યાંથી આવ્યું? કે આ ભાવમાં નવી ગ્રહણ કરેલી માન્યતા છે. ટુ દેટ એક્સટેન્ટ ચલો મને કહો કે આપણે બધા પાઉંભાજી ખાઈએ છીએ. પાઉંભાજી તો ન કહે, પરોઠા ભાજી ખાઈએ છીએ. પાઉં તો ખાવા લાયક જ નથી, જવાબ. ભાજી બનાવીએ ને તો કેવી રીતના બનાવીએ? કે આપણા માઇન્ડમાં એક પરિભાષા છે કે ભાજી આવી હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? કે એનો રેડ કલર હોવો જોઈએ, એમાં ટેસ્ટમાં મરચું ને લીંબુ નો થોડો ટેસ્ટ હોવો જોઈએ. આપણે ઇમેજિન કરી શકીએ ને આપણા માઇન્ડમાં કે ભાજીનો ટેસ્ટ કેવો હોવો જોઈએ. પછી કેવી હોવી જોઈએ, તો સમ પીપલ લાઈક ઇટ વેરી મીન્સ એકદમ સ્મૂધ ટેક્સચર હોવું જોઈએ. સમ પીપલ લાઈક થોડુંક કે આપણે ક્રશ કરેલું છે પણ એમાં થોડાક ફ્રેગમેન્ટ આવવા જોઈએ, છે કે નહીં? આવી આપણી માન્યતા. હવે સપોઝ ઇફ આઈ મેક અ ભાજી વેર આઈ એમ નોટ ક્રશિંગ મટર એટ ઓલ, આખા આખા જ આવી જાય, આઈ એમ નોટ ક્રશિંગ ટમેટોઝ એટ ઓલ, તો આપણે એને ભાજી કહેશું કે આપણે એમ કહેશું ના તો ટમેટા વટાણાનો શાક, છે કે નહીં? ઇવન ટુ ધીસ લેવલ કે ભાજી આવી હોવી જોઈએ એ પણ આપણી માન્યતા છે કે નહીં? બાકી છે શું? બાકી તો વટાણા અને ટમેટાનું કોમ્બિનેશન જ છે ને. તમે આમ આપો કે આમ આપો, પેટમાં જઈને એક જ થવાનું છે કે નહીં? બરાબર કે નહીં? હવે રોટલીને તમે ઘઉંના લોટને ખાલી આમ બનાવીને ગેસ પર શેકો તો રોટલી કહેવાય, એ જ વસ્તુને તવા પર શેકો તો એને પરોઠું કહેવાય. બરાબર કે નહીં? શું ફરક પડ્યો? આ બધી આપણી પરિભાષાઓ, આ બધી આપણી પરિભાષાઓ. આ પરિભાષા એ શું છે? એ જીવની માન્યતા છે. આ માન્યતા આ ભાવમાં નવી ગ્રહણ કરેલી છે. ખ્યાલ આવે છે કે નહીં? આ શ્રદ્ધાગુણનું કાર્ય છે. જેટલી જેટલી વસ્તુ આપણે માનીએ છીએ ને બધું શ્રદ્ધાગુણનું કાર્ય છે. આ મારા મમ્મી પપ્પા છે, આ મારા ભાઈ બહેન છે, આ બધું શ્રદ્ધાગુણનું કાર્ય છે. ખ્યાલ આવે છે? હવે એને કોરિલેટ કરીએ પેલા સુખ સાથે. હવે જો હું તમને આ વસ્તુ બતાવું છું, આ મોક્ષ માર્ગ પ્રકાશક જી શાસ્ત્ર છે અધિકાર બીજો, એમાં સંસાર અવસ્થાનું નિરૂપણ કે આપણે બધા સંસારી છે તો સંસારી અવસ્થામાં આપણી એક્ટિવિટીઝ કેવી જોવામાં આવે છે એમણે શાસ્ત્રમાં લખી છે. તો એમાં અલગ અલગ સેક્શન છે કે સંસાર અવસ્થામાં જ્ઞાનની શું સિચ્યુએશન છે, તો મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર્યાય જ્ઞાન આદિ આદિ. પછી ચારિત્રમોની શું અવસ્થા છે કે ભાઈ આપણે રાગ દ્વેષના પરિણામ કરીએ છીએ, માયાચારી કરીએ છીએ, કે ટુ એ દેટ એક્ઝામ્પલ કે ગુસ્સો આવે તો શું કરીએ છીએ, તો કોઈને નીચો દેખાડવાની ટ્રાય કરીએ છીએ, એનો નાશ કરી દેવાની ટ્રાય કરીએ છીએ, એ બધું આમાં લખેલું છે. તમે વાંચજો તમારી નિરાતે. મારે તો અહીંયા બતાવવું છે કે નિત્યાત્વ અવસ્થામાં જીવ શું કરે છે. નિત્યાત્વ એટલે કે ઊંધી શ્રદ્ધાને કારણે જીવ શું કરે છે. ખ્યાલ આવે છે? તો જો હું વાંચું છું, ગુજરાતીમાં છે પેજ નંબર 40, અધિકાર બીજો, નિત્યાત્વરૂપ જીવની અવસ્થા. વળી આ જીવને મોહના ઉદયથી નિત્યાત્વ તથા કશાય ભાવ થાય છે. મોહ એટલે શું? મોહ એટલે રાગ ને એક જાતનું અટેચમેન્ટ, એક જાતનું અટેચમેન્ટ. મોહ એટલે એકચ્યુઅલી મિથ્યાત્વ છે, પણ એને ઇંગ્લિશમાં સમજાવું તો એક જાતનું અટેચમેન્ટ. અટેચમેન્ટને કારણે મિથ્યાત્વ અને કશાયાદી ભાવ ઉત્પન્ન થાય છે. ત્યાં દર્શન મોહના ઉદયથી મિથ્યાત્વ ભાવ થાય છે, જેથી આ જીવ અન્યથા પ્રતીતિરૂપ અતત્વ શ્રદ્ધાન કરે છે. હવે આ શું છે? આઈ વિલ એક્સપ્લેન ઇન કોમન લેંગ્વેજ. જેવી રીતના કે એક્ઝામ્પલ, જેમ છે તેમ માનતો નથી, એક્ઝામ્પલ પછી આવશે. જેમ છે તેમ માનતો નથી પણ જેમ નથી તેમ માને છે. જેવી રીતે કે મારું એક્ચ્યુઅલ સ્વરૂપ કેવું છે કે હું છું તો આત્મા ને. તો જો અમૂર્તિક પ્રદેશોનો પુંજ, અમૂર્તિક એટલે જે દેખાય નહીં એવું, આત્મા દેખાતો નથી, અમૂર્તિક છે. પ્રદેશોનો પુંજ એટલે કે આ અસંખ્યાત પ્રદેશથી બનેલો છે ને એવું. પ્રસિદ્ધ જ્ઞાનાદિ ગુણોનો ધારક, કે મારી પ્રોપર્ટી શું છે કે મારામાં જ્ઞાન, દર્શન આદિ આદિ ગુણો છે. અનાદિ નિધન વસ્તુ પોતે છે, અનાદિથી હું છું ને. જેવી રીતના કે અહીંયા બર્થ થયો એની પહેલા પણ હતો કે નહીં? તો આઈ એમ જસ્ટ ટ્રાવેલિંગ ઇન ધીસ સ્પેસ ટાઈમ કન્ટિન્યુમ, એમાં અલગ અલગ ભાવ ધારણ કરું છું, તો વર્તમાનમાં મનુષ્યમાં છું, અહીંયાથી પછી કંઈક બીજે જઈશ. આના સિવાય આ તો હું છું કે અનાદિ નિધન વસ્તુ હું પોતે છું. એના સિવાય મારી સાથે બીજું શું છે કે આ મૂર્તિક મૂર્તિક એટલે દેખાય એવા, આ પૂદગલ પિંડ, આ પૂદગલ દ્રવ્યનું પિંડ છે, જે પ્રસિદ્ધ જ્ઞાનાદિ ગુણોથી રહિત છે. આમાં જ્ઞાન દર્શન નથી ને, આમાં જાણવાની શક્તિ નથી આ પૂદગલનો, જેનો નવીન સંયોગ થયો છે. આપણે બધા બર્થ ડે તો મનાવીએ છીએ, એટલે આપણને બધાને ખ્યાલ છે કે આ શરીરનો સંયોગ નવીન થયેલો છે ને, માનીએ છીએ કે નહીં? એવા શરીરાદી પૂદગલ કે જે પોતાનાથી પર છે, આ શરીરાદી પૂદગલ જે મારાથી જુદા છે, તો હું છું આત્મા. આ શરીરાદી જે જ્ઞાનાદિથી રહિત એવા પૂદગલ પરમાણુ છે. આના સંયોગ રૂપ નાના પ્રકાર મનુષ્ય તિર્યંજાદી પર્યાય હોય છે, કે આ બે ના કોમ્બિનેશન થી, એક આત્મા અને આ શરીરાદી પર પદાર્થ, એના કોમ્બિનેશન થી આ મનુષ્ય તિર્યંજાદી અનેક પ્રકારની પર્યાયો જોવામાં આવે છે. જોવામાં આવે છે ને, આપણને પક્ષીઓ જે દેખાય છે, આપણને પ્રાણીઓ દેખાય છે, આપણને એક્વેટિક એનિમલ્સ દેખાય છે, અનેક પ્રકારના જીવ દેખાય છે. તે પર્યાયોમાં આ મૂળ જીવ અહમ બુદ્ધિ ધારી રહ્યો છે. કે અહીંયા મેઇન પ્રોબ્લેમ અહીંયા છે કે એ પર્યાય તો થઈ, પણ એમાં આ અહમ બુદ્ધિ ધારી રહ્યો છે. અહમ બુદ્ધિ એટલે કે આ જ હું છું. હવે રિયાલિટીમાં વિચાર કરો કે કોઈ આપણને કહે કે રાઇટ એન એસે ઓન યોર સેલ્ફ, રાઇટ એન એસે ઓન યોર સેલ્ફ, તો શું લખીએ? આ તો અહીંયા પાઠશાળામાં બેઠા છે એટલે આત્મા જ લખશું, પણ સપોઝ ક્યાંક બહાર ગયા હોય, આપણે કોમન જે આપણે કોઈ ઓફિસની મીટિંગ હોય અને કોઈ એમ કે પ્લીઝ ઇન્ટ્રોડ્યુસ યોર સેલ્ફ, તો શું કહીએ? હા શું કહીએ? હવે ઇન્ટરવ્યુમાં જઈએ સપોઝ, અને પહેલો જ ક્વેશ્ચન એ કે ટેલ મી સમથિંગ અબાઉટ યોર સેલ્ફ, તો આપણે કહીએ કે આઈ એમ સો એન્ડ સો, માય નેમ ઇઝ સોમિલ મહેતા, ફ્રોમ એજ્યુકેશન પર્સપેક્ટિવ આઈ એમ એન એન્જિનિયર, ઓર આઈ એમ અ પીએચડી, આઈ એમ ડુઈંગ સો એન્ડ સો થિંગ. અથવા આપણું મેરેજ નું બાયોડેટા હોય તો આઈ એમ સો ટોલ, આઈ હેવ બ્લેક આઈઝ, હા મારા મમ્મી પપ્પા કહીએ છે કે ને, તો આ બધું શેનું વર્ણન કર્યું? આપણે શરીરનું વર્ણન કર્યું. ઓકે, એક તો શરીરનું વર્ણન કર્યું, હવે એને ઉભું રાખો. પછી હવે થોડાક આપણે કોઈ પર્સનલ આવે, આપણા નજીક ના હોય, તો એને વર્ણન આપણું કરવું હોય તો અરે મને બહુ ગુસ્સો આવી જાય છે, આઈ ઇન સમ સિચ્યુએશન યુ નો આઈ જસ્ટ કાન્ટ કંટ્રોલ માય સેલ્ફ, મને નથી કરવું, આઈ નો ઇટ રોંગ, પણ થઈ જાય છે. ઓર આપણને કોઈ એમ જે આપણને જાણકાર હોય તેમ કે આ તો બહુ કન્જ્યુઝ છે, એને તો એક પૈસો પણ ખર્ચ્યો એટલે આમ જાણે પોતાના ખિસ્સામાંથી આમ જાણે બધું જ આપી દેતા હોય એવું લાગે. આ શું છે? એક તો લા પૂદગલ હતા, આ શું છે? આ જીવના રાગ દ્વેષ મોહના પરિણામ છે. ખરી રીતે ગુસ્સા વાળો કે લોભી પૈસા વાળો એટલે કંજૂસ આદિ, એ કઈ જીવનું નેચરલ કેરેક્ટરિસ્ટિક્સ નથી, એની લાક્ષણિક પર્યાય નથી. હવે લાક્ષણિક પર્યાય શું કહેવાય પછી, પણ એ બેઝિકલી જીવના નેચરલ પર્યાયો નથી, એ તો એની વિભાવ પર્યાય છે. એટલે આ બે વસ્તુ થઈ, હવે એને ઉભી રાખો. હવે થર્ડ, કોઈને હજી ડિસ્ક્રાઇબ કરવું હોય તો શું કહેવાય? કે ના હા એ તો બહુ સ્માર્ટ છે, અરે શું ઇન્ટેલિજન્ટ છે, એને તો કઈ એક વાર તમે કહો ને તો બધું યાદ રહી જાય. અથવા તો સાવ ડબ્બો છે, તમે ગમે તેટલું શીખાડો ને કઈ યાદ જ નથી રહેતું, કઈ સમજાય જ નહીં એને, તો આ કોની વાત કરે છે? આ જીવના જ્ઞાનની વાત કરે છે. એ જ્ઞાન શું છે? એ જીવની નેચરલ પર્યાય છે, એની લાક્ષણિક પર્યાય છે, જેનાથી દ્રવ્યનું લક્ષણ થાય એને લાક્ષણિક પર્યાય છે. ખ્યાલ આવે છે? એ તો એનું બહુ સ્ટ્રોંગ છે. તો કઈ કઈ વસ્તુ ઊભી કરી? એક તો જીવ પોતે, જીવની નેચરલ પર્યાય જે છે ઈ, જીવની વિભાવ પર્યાય છે ઈ, અને આ અનાદિ અનંત, આ અનંત પૂદગલ પરમાણુનો સ્તન, એ બધું ઊભું કરીને એક એવી ખીચડી બનાવી, અને ખીચડી બનાવીને આ હું છું એમ આપણે પ્રેઝન્ટ કરીએ. ખ્યાલ આવે છે કે નહીં? અને આવું પ્રેઝન્ટેશન છે એ જ આપણી મિથ્યા માન્યતા છે. જે હમણાં શું કીધું, શ્રદ્ધા ગુણથી જેવું છે એવું તો ન માને, અને જેવું નથી એવું માને છે. એટલે આપણે બધા આપણી જાતને શું માનીએ છે કે જીવ તો નથી માનતા, પણ આ આખી ખીચડી ઉભી કરીને એ આપણી જાતને આપણે માનીએ છીએ. અને એ જ આપણી મેઇન મિસ્ટેક છે. માન્યતા કેવી હોવી જોઈએ? કે જેવું વસ્તુનું સ્વરૂપ છે એવી માન્યતા હોવી જોઈએ. તો ખરી રીતે તો હું જીવ જુદો છું, આ અનંત પુદ્ગલ પરમાણુઓ જુદા છે, અને મરણ વખતે જુદા થતા દેખાય પણ છે. અને ખાલી દેખાય છે એમ નહીં, વિશ્વના દરેકે દરેક લોકો વિચેવર રિલિજન દે ફોલો, દે ઓલ્સો અગ્રી કે આ ડેડ બોડી છે એ કંઈક વસ્તુ જુદી છે, અને ઓલો લિવિંગ પર્સન હતો એ વસ્તુ જુદી છે. માનીએ છે કે નહીં? માનીએ છે કે નહીં? તો જીવની સત્તા તો બધા જ માને છે, પણ એ જીવ હું છું એમ માનતા નથી. વર્તમાનમાં પણ આ શરીર ડેડ બોડી જેવું છે, બોલો એમ કોઈ કહી શકે? એટલી હિંમત છે આપણામાં? જો હું જીવ છું એમ માનીએ તો કહી શકે કે આ તો પૂદગલ પરમાણુ છે, જડ છે, એનામાં કઈ નથી, જ્ઞાન નથી, એ ડેડ બોડી જેવું જ છે. ખ્યાલ આવે છે કે નહીં? તો જો અહીંયા એક કહેતા હતા કે આ પર્યાયમાં મૂળ જીવ અહમ બુદ્ધિ ધારી રહ્યો છે. પર્યાયમાં એટલે કે આ મનુષ્ય પર્યાયમાં અત્યારના આ જીવ આમાં અહમ બુદ્ધિ ધારી રહ્યો છે કે આ હું છું. સ્વ પરનો ભેદ કરી શકતો નથી. જે પર્યાય પામ્યો હોય તેને જ પોતાપણે માને છે. એ પર્યાયમાં પણ જે જ્ઞાનાદી ગુણો છે તે તો પોતાના ગુણ છે, જે એના નેચરલ પર્યાય મેં કીધું. ઈ રાગાદી છે તે પોતાના ક્રમ તે પોતાના કર્મ નિમિત્તથી ઔપાધિક ભાવ છે. થોડી ટેકનિકલ ભાષા થઈ ગઈ, પણ જેની ઉપાધિ છે કર્મને કારણે એને ઔપાધિક ભાવ કહેવાય. અને વળી વર્ણાદિક છે તે પોતાના ગુણો નથી પણ શરીરાદિક પૂજગલના ગુણો છે. શરીરાદિકમાં પણ વર્ણાદિનું આ પરમાણુઓનું પલટવું નાના પ્રકારનું થયા કરે છે. એ સર્વ પૂજગલની અવસ્થાઓ છે, પરંતુ એ બધાને આ જીવ પોતાનું સ્વરૂપ જાણે છે, સ્વ પરનો વિવેક કરી શકતો નથી. બીજું આમાં ઘણું છે, પછી તમે વાત જો ડિટેલ. અહીંયા કહેવાનો પોઈન્ટ શું છે કે જીવમાં એટલે કે મારામાં એક શ્રદ્ધા નામનો ગુણ છે. એ શ્રદ્ધા ગુણને કારણે હું આત્મા છું એવું મારે માનવું જોઈતું હતું, પણ એની બદલે હું આત્મા છું જ્ઞાનાદી અધૂરી પર્યાય સહિત છું, રાગાદી પર્યાયોથી સહિત છું, અને આ પૂદગલ પરમાણુઓની શરીરથી હું સહિત છું, એવું આપણે એક અસમાન જાતિ દ્રવ્ય પર્યાય કહેવાય એવું સ્વરૂપ ઊભું કર્યું, અને આ હું છું એવું આપણે માનીએ છીએ. આવી માન્યતા ખોટી માન્યતા છે ને, એટલે એને કહેવાય મિથ્યા માન્યતા, અથવા એને કહેવાય મિથ્યા દર્શન. આવી મિથ્યા માન્યતાને કારણે જ જીવે સાચું સુખ તો પોતાના આત્મામાં લીન થવું એ હતું, હવે પોતાનું સ્વરૂપ જ નથી ખબર તો કેમાં લીન થશે, અને એમાં લીન થશે ખબર નથી, એટલે મિથ્યા દર્શનને કારણે જીવ નિરંતર દુઃખી થઈ રહ્યો છે. જ્યાં પોતાનું સાચું સ્વરૂપ એ આત્મા છે માને, અને એમાં સુખ નામનો ગુણ છે એમ ખબર પડે તો પોતામાં લીન થઈ જાય તો સુખી થઈ જાય. જો એ જ વસ્તુ આપણે અહીંયા વાંચીએ છીએ. ક્વેશ્ચન 165, શ્રદ્ધા ગુણ કોને કહે છે? જે ગુણની નિર્મળ દશા પ્રગટ થવાથી. શ્રદ્ધા ગુણની નિર્મળ દશા શું છે? કે હું પોતાને આત્મા માનું એ જ મારી નિર્મળ દશા છે ને માન્યતાની. જે ગુણની નિર્મળ દશા પ્રગટ થવાથી પોતાના શુદ્ધ આત્માનો પ્રતિભાસ થાય તેને શ્રદ્ધા એટલે કે સમ્યક્ત્વ કહે છે. ખ્યાલ આવે છે? એકચ્યુઅલી તો સમ્યક્ત્વ આને જ કહે છે, પણ ત્યાં સુધી પહોંચવા માટે શું કરવું? તો ત્યાં સુધી પહોંચવા માટે સમ્યક દ્રષ્ટિને નીચે મુજબ પ્રતીતિ હોય છે. કે સૌથી પહેલા તો સાચા દેવશાસ્ત્ર અને ધર્મ, દેવગુરુ અને ધર્મની દ્રઢ પ્રતીતિ હોવી, કે ભાઈ સાચો ભગવાન કોણ, સાચો ધર્મ કયો. સાચો ધર્મ કયો એટલે આ દિગંબર શ્વેતંબર એમ નહીં, આ પોતાના આત્મામાં લીન થવું એ સાચો ધર્મ છે એવી એને ખબર હોવી જોઈએ. જીવાદી સાત તત્વોની ખબર હોવી જોઈએ. હવે જેને સાત તત્વો ખ્યાલ છે એને ખબર હશે, હું જીવ છું, મારા સિવાય બાકી બધું મારા માટે અજીવ છે, આ મારા રાગ દ્વેષના પરિણામ જ મને દુઃખ ઉત્પન્ન કરે છે, એનાથી રહીત હું જે આત્મામાં લીન થાઉં તો સંવર નિદ્રા પ્રગટ થાય છે, અને એમાં જ લીન રહીશ તો મોક્ષ પ્રગટ થાય છે, એવું સાત તત્વનું સાચું સ્વરૂપ છે. તો સાત તત્વની સાચી પ્રતીતિ હોય, પછી સ્વ અને પરનું ભેદ વિજ્ઞાન હોય કે હું જીવ અને આ શરીર જુદા એમ, અને પછી આત્મશ્રદ્ધા ને કે ના બસ આ જ હું છું, અને એમાં લીન થવાથી સુખી થવાય છે. ઉપરોક્ત લક્ષણના અવિના ભાવ સહિત, અવિના ભાવ એટલે કે સાથે હોવું, કે એ બધા લક્ષણોના સાથે હોવા સહિત જે શ્રદ્ધા ઉત્પન્ન થાય એટલે કે જે માન્યતા જીવને થાય છે એને નિશ્ચય સમ્યક દર્શન કહે છે. આ પર્યાયનો ધારક શ્રદ્ધા ગુણ છે અને સમ્યક દર્શન મિથ્યા દર્શન તેની પર્યાયો છે. અત્યારના વર્તમાનમાં હું મારી જાતને શરીર માનું છું ને, એ તો પર્યાય છે, અત્યારની વર્તમાનની અવસ્થા છે. કેમ કે બદલીને સમ્યક દર્શન થઈ શકે છે ને, પણ જીવમાં કાંઈ ને કાંઈક માનવાની શક્તિ હોવી એ તો ત્રિકાળ છે ને, જે પણ માનો પણ એવી ત્રિકાળ શક્તિ છે કે નહીં, તો એ શ્રદ્ધા ગુણ છે. અને વર્તમાનમાં શું માને છે, પોતાને મનુષ્ય માને છે કે તિર્યંચ માને છે, એ વર્તમાનની પર્યાય હોવાને કારણે એ સમ્યક દર્શન અથવા મિથ્યા દર્શનની પર્યાય છે. આ ખ્યાલ આવે છે કે આપણે એક એક ગુણોનું કાર્ય સમજીએ છીએ, પણ આ બધું સમજવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે આના વગર શું થાય કે આપણે કમાઈએ તો બહુ છે, અને બાજુના ઘરમાં સુખી આવીએ તો આપણા ઘરની વેલ્થ કેટલી વધે, ખ્યાલ આવે છે. તો આપણે એફર્ટ તો બહુ કરીએ છીએ સુખી થવા માટે, પણ બધી એફર્ટ શરીરમાં કરીએ તો જીવને કેટલો ફાયદો થાય કે કાંઈ ફાયદો થાય, ખ્યાલ આવે છે. તો આપણે સુખ જોયું, શ્રદ્ધા જોઈ, નેક્સ્ટ છે ચારિત્ર. આપણો ટાઈમ પૂરો થયો, ચારિત્ર ખાલી ઇન્ટ્રોડ્યુસ કરીને નેક્સ્ટ ટાઈમ પૂરું કરશું. જો ચારિત્ર ગુણ કોને કહે છે, જેવી રીતના જીવ કઈક જાણે છે, એ જાણતો રહે છે ને, એમાં લીન થઈ જાય છે ને. કોઈક વસ્તુ આપણને ગમી, હવે સમજો વોટ્સએપ ચેક કર્યા તો પહેલા તો જાણ્યું કઈ મેસેજ આવ્યા છે, પછી શું મેસેજ આવ્યા છે, કોના આવ્યા છે, શું લખે છે, એ જાણવામાં વધારે ડિટેલમાં લીન થઈ ગયા છે ને. તો કોઈ પણ વસ્તુમાં લીન થઈ જવું એને ચારિત્ર કહેવાય. કોઈ પણ વસ્તુમાં લીન થવું, એમાં રમવું, એમાં ચરવું એને ચારિત્ર કહેવાય. તો જીવ પોતાના આત્મામાં લીન થાય છે ને તો એને ચારિત્ર કહેવાય. હું આત્મા છું એવું માનવું એ સમ્યક દર્શન, સાચી શ્રદ્ધા. આ હું આત્મા છું એમ જાણવું એ સમ્યક જ્ઞાન, સાચું જ્ઞાન. પણ ખરી રીતે જે સુખનો અનુભવ ક્યાંથી થશે, કે જયારે જીવ એમાં લીન થઈ જશે એ આત્માનો અનુભવ કરવામાં, એને જાણવામાં, તો એને કહેવાય છે સમ્યક ચારિત્ર. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એટલે કે આત્માને પોતાપણે માનીને અનુભવ કરવો, એ જ સંસારથી મોક્ષ જવાની એકમાત્ર ચારિત્ર. ચાલો આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ આ ચારિત્ર ગુણની પરિભાષા. એના પછી આગળ વીર્ય અને ક્રિયાવર્તી શક્તિ એ બધું આપણે નેક્સ્ટ ટાઈમ જોઈએ. જીનવાણી સુધી કરી
જીનવાણી મારી સોહી જપો નિહરે, જો તેરી શરણા રહે તો પાવે સુખ ચેન. જીનવાણી કે જ્ઞાન છે તુજે લોકાલો, સો વાણી મસ્તક નમો સદા દે તું.
બોલો જીનવાણી માતનો જય હો.